ત્યારે સાધુ મહાત્માઓની સાથે ફરતો હું, ત્યારે ઘણી વાર હું એમની સાથે ચર્ચા કરું. કોઈ તેઓ સત્સંગી હોય તો કે ભાઈ તમે આ બધું કરો તેમ તમે મારો વિરોધ નથી, કરો, હા મારો વિરોધ નથી, પણ આપણે એમાંથી સમાજને જો સજ્જન દાખલો આપી શકીએ રહેશે તો એ લોકો પણ સમજે કે ભાઈ એની પાસે કોઈ તથ્ય રહેલું છે. તમે પીઓ છો એ ધારો કે તમે એમ કહો કે અમે એકાગ્રતાને માટે પીએ છીએ, પણ એકાગ્રતા ઉતરી થાય તો તમે વધારે દૂની થતું ઉઠા, વધારે ક્રોધી થાવ છો. એકાગ્રતાથી અને એકાગ્રતા ટકાવીને એ એકાગ્રતામાં સતત ભગવાનના સ્મરણમાં કે એના ભાવમાં તમે રહેતા નથી. એ એકાગ્રતાને તમે એકાગ્રતાનો તમે સદુપયોગ કરતા નથી. પછી આ એકાગ્રતા એ તો પછી આ તમને એક ટેવ જ દારૂના જેવી આની એક ટેવ પડી દે, દારૂ ખરાબ ગણાય છે, એવું આપણને ખરાબ જ છે, આથી ઉત્તમ છે એવું કંઈ છે નહીં. એટલે મારા પર બહુ ચડી જાય, એમાંથી કઈ જ્ઞાન મળે, પણ બધું હંબક હતું, બધું હંબક, કઈ ના મળે કશું જ, આ નકામું છે ફરવું આપણું. એટલે પછી બંધ કરી દીધું, મારી ઘરે જ પછી કર્યા કરેલું બધું, આ બધું નકામું છે, કઈ કશું નથી. હિમાલય સુધી ગયેલો હું, ત્યાં ત્રણ એવા મળેલા ખરા માણસ, ત્રણ બીજા હશે ખરા નહીં હોય એમ નહીં, પણ ત્રણ તો ખરેખર એવા મળેલા બહુ અદભુત માણસ અને અનુભવ બહુ પાકા. એક તો તમે ઇતિહાસમાં જો વાંચો હોય તો માલવિયાજીએ આ કાશી વિશ્વના, કાશી વિશ્વનાથ જેવી બીજું એમને બનાવેલું હિન્દુ યુનિવર્સિટીમાં, બરોબર એના એના જેવું જ કાશી વિશ્વના શહેરમાં છે, તેની બરોબર નકલ એમને ત્યાં બનાવેલી, ત્યાં પણ ગંગાની નહેર પણ બનાવેલી એમને, આગળ પાછળ બધે પાણી અરે ગંગા જેવું એવું પણ બનાવેલો. હવે બધું તૈયાર થઈ ગયું, પણ હવે આની આની પ્રાણ પ્રતિષ્ઠા કોણ કરે? પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે એવો કોઈ લાયક માણસ જોઈએ, લાયક માણસ બહુ ખોટા હતા. એમને સાધુ સંતો ની સાથે સહવાસ પણ વધારે માલવ્યા જ તે મારે વ્યાજી ફરતા તપાસ કરતા કરતા ચડી કે ગંગાજીનું મંદિર છે, તેની પેલી બાજુ એક સાધુ નાગા છે, તે આવા જ્ઞાની પરમ પુરુષ છે, એવી ખબર પડી અમને. એટલે પોતે ત્યાં ગયા જાતે, એમ એમ તો એ માને વાત હતી જાતે કે આપણે દર્શન તો કરીએ ભાઈ, ગયા ત્યાં ઘરે બેઠા બે દિવસ રહ્યા, બે ત્રણ દિવસ ત્યાં ગાડી. હા એક હિન્દુનો એક સંસ્થા છે તો ભલાની કાળી ગાંધી વાળા બાવાની એની સંસ્થાઓ ઠેકાણ ઠેકાણે એને એના ધર્મશાળાઓ માણસો રહી શકે આ તે બધું સગવડો સાથે મોટા મોટા શહેરોમાં એની ધર્મશાળાઓ મોટી જે કાળી ગામની બાવાએ કરી લીધેલા કેટલા માણસ ને સુધી કરેલી ત્યાં ઉતરેલા. એટલે એને એને શી સગવડ, એને તો બધી સગવડ મળે માલવ્યાજી ને. એટલે મારા પાસે બે દિવસ એમને દર્શન કરવા જાય, ત્યાં મને બેસીએ બધું જુએ તપાસ પણ આ પાછા જ્ઞાની બહુ માલવ્યાજી
તો
સંસ્કૃતમાં પણ જાણકાર બહુ. પછી કઈ વાત ઉપાડી પછી બરાબર જવાબ આપ્યા, એવા જવાબ આપ્યા મારે ખુશ થઈ ગયા. પછી બીજા બધા પ્રશ્ન પૂછ્યા ઈશ્વર વિશે ને એવા બધા, એ પણ જવાબ આપ્યા કે બરોબર પૂછ્યા. હા અનુભવ સાચો મારી હજી ખાતરી થઈ. પછી મારી હજી વાત કરી ભાઈ હમ શહેર નહીં આઈગા, હમ તો ક્યાં કારણ શહેર માં આને કા ક્યાં કારણ, મારા બીજું કારણ નથી. આવું એક જેમ કાશ્મીરમાં કાશી વિશ્વનાથ જેવું મંદિર અમે બનાવ્યું છે, મોટી યુનિવર્સિટી હજારો વિદ્યાર્થીઓ ત્યાં બને છે, અને ત્યાં અમે અને ત્યાં ગંગાજીને નહેર કાઢી એ પણ આગળ પાછળ ફરે છે, અને બરોબર પ્રોટોટાઈપ અમે કાશી વિશ્વનાથ મંદિર કર્યું. ત્યાંની પ્રાણ પ્રતિષ્ઠા ગમે તેના જેવાથી હું કરું નહીં. ઘણા વખત હું ખોરતો હતો કોઈ અનુભવી પુરુષ મળે તેના હાથે મારે આ પ્રાણ પ્રતિષ્ઠા કરાવી, પછી હું આપને આ સ્થિતિમાં મૂકી દઈશ. હું કપડા બપડા પહેરીશ નહીં, થર્મલ લઈ જુઓ લઈ જા, કપડા બપડા નહીં કરું. મારે થર્મલમાં સ્પેશિયલ ડબ્બો રાખીએ છીએ, ફર્સ્ટ ક્લાસનો સ્પેશિયલ ડબ્બો રાખીએ છીએ, અને તમને ફૂલથી ફૂલના પહેરવેથી પહેરાવી દઈશ. ફૂલ પહેરાવીશ, ફૂલનો મને વાંધો નથી, ફૂલ તો પહેરાવીશ, પણ નકામા ફૂલ નહીં. નકામા ફૂલ કે ગમે તેવા ફૂલ લાવશે તેની ચાલે, સુગંધી વાળા ફૂલ જોઈશ મારા જ પેલા, તમે સારું તેલ આવીશ, બધા તૈયાર રાખી અને મારાને હિમાલયની છેડી આવે ત્યાં સુધી નાગા રહેલા ત્યાં સુધી નહીં પહેરી. પછી કાઠગોદામ કે સ્ટેશન આવે છે ત્યાં સુધી નાગા રહેલા, પછી કાઠગોદામ સ્ટેશન ડબ્બામાં બેસાડ્યા, ત્યાર પછી બધા ફૂલના ચણકાર પહેર્યા હતા માથે મુગવાને મારા અને બધું ફૂલનું બધું પહેલા કરેલું કે પણ બધું પહેરાવી દીધું મારા, અને પછી ત્યાં બેસાડ્યા. મારી જો બીજા કોઈના જો નીકળો વાતચીત કે કરતો નથી, જો તમારે તમારી સાથે બોલો તો હું વાતચીત કરતો નથી. પછી તો એકલા બેઠા રહેલા અને ગયા પછી ત્યાં તાજીને બધી વિધિ કરી આજે બધું કરીને પાછા એવી રીતે મોકલ્યા. એ બધું વર્ણન મેં વાંચેલું હિન્દુમાં આવેલું છે. બેઠો પછી મારે ઘણી સારી સગવડ કરી આપે. પેલા તો કઈ એને ઓળી ઓળી મળે નહીં, કઈ ચોમાસામાં કે શિયાળામાં બરફ પડતો હોય તો ઝાડ નીચે જ બેસી રહે, બરફ પડે પડ્યા કરે એને કઈ જ નહીં ના થાય. બરફમાં એ સ્થિતિમાં અને તાજમાં અને શિયાળામાં અને ઉનાળામાં અને ચોમાસામાં એક જ સ્થિતિમાં ત્યાં પડ્યા હોય કઈ નહીં. પછી મારી રાજ્ય એમને માટે ઘર કરાયું સારું, એમને માટેની જોઈતી બધી વસ્તુઓ બધી મળે તેવી વ્યવસ્થા ત્યાં કરી. એ તો અમુક વખત બંધ થઈ જાય, છ મહિના ચાલે, છ મહિના પછી બરફ પડવામાં એટલે બંધ થઈ જાય. એ છ મહિના પછી પણ એને બધી વસ્તુઓ રહે એવું બધું કરી આપ્યું. પછી એની સેવામાં એક ભાઈ સારી રાખી, પોતે ઓળખતા હતા એ ભાઈને એની સેવામાં રાખી, બે માણસો રાખ્યા, એમની વ્યવસ્થા પાકી કરી પોતે મારી રાજી. અને પછી મારી રાજી બધી વ્યવસ્થા કરી ને નીચે ઉઠી રહેલા. એ બધું મેં વાંચેલું છાપામાં. હું ગયો જ બહાર રહ્યો ત્યારે તો કેટલા માણસો એનું મોડું બોલે મહાત્મા નું
મોડું બોલે મહાત્મા
આટલા વિરાળ થઈ ચૂકેલા ખરાબ બોલે, એટલું બધું બોલે ખરાબ કર્યું ભાઈ નોકર રહેલી ને. અને પેલા બે માણસો હતા
કાલે કહ્યું પેલો કે પેલા મહાત્મા ને તમે મળ્યા, તમે એમને પ્રશ્ન પૂછ્યો કે આ લય થઈ જાય ચેતન માં જયારે ત્યાર પછી અસ્તિત્વ રહે કે નહીં, પોતાની પર્સનાલિટીનું, ઇન્ડિવિજ્યુઆલિટીનું. હવે આપણે જયારે એ લય થઈ જાય ત્યારે એ તો એનું
પર્સનાલિટી જેવું રહે નહીં,
પછી એને પર્સનાલિટી જેવું રહે નહીં,
કઈ
ના રહે.
એ તો ગોડ હિમસેલ્ફ,
ગોડ હિમસેલ્ફ થઈ જાય,
એવી થઈ
જાય, એવી સ્થિતિ થઈ જાય.
પણ આ પૃથ્વી પર જે જીવો હોય છે, કેટલા વખત કેટલા વખત ના કેટલા માણસો સાથે એને સંબંધ થયો, દોસ્તી થયો, મૈત્રી થયો, ખૂબ જીવન એની સાથે વળી ખરી કરી ભક્તિ જાગી હોય, એવા લોકો એને યાદ કરે બહુ. અને કોઈ પ્રોબ્લેમ આવે ત્યારે બહુ ભક્તિ કરે, પોકાર પાડે. આ બધા લીધે જુદું અસ્તિત્વ છે એવું લાગે છે, ઇનફેક્ટ નથી. અત્યારે કામ કરતું હોય છે એ તત્વ,
એ તો કામ કરતું હોય
એ તત્વ. આ પૃથ્વીની સાથે જે એના અનુભવ ભાવ, એકત્વ ભાવ છે તેની સાથે, ભાવાત્મક એવો એકાત્મ ભાવ છે તેની સાથે કામ કરતું હોય છે. અને કામ કરતું હોય છે એટલું કે પછી કેટલાકને પ્રત્યક્ષ એ આકાર રૂપે પણ
દેખાય,
આકાર રૂપે પણ દેખાય છે. એવું જરૂરિયાત જ્યાં હોય ત્યાં એવું પણ બને છે. આવા લોકોના કિસ્સામાં જોકે આપણી બુદ્ધિમાં આ બધું એને આપણો એને બુદ્ધિથી કે દલીલથી કંઈક સાથી અને ખેરવી શકીએ, યથાયોગી આપણે ખેરવી શકીએ એવી સ્થિતિમાં નથી. એને આ યોગ્ય છે, આવી રીતે આ યોગ્ય છે એમ આપણે કહી શકીએ નહીં. કેટલાક વિદ્વાનો આ પ્રયત્ન કરે છે અને બુદ્ધિથી પણ આ યોગ્ય છે એમ ઠેરવી શકાય છે, પણ મારે ઘરે એમની વાત ઉતરતી નથી કે ભાઈ એમને તમારે કેવું હોય તો કહો, ભાઈ આમ ફેક્ટ છે અને માનવી ના માનવી દરેકની મુસાફરી વાત છે, પણ એ ખરેખર આમ ફેક્ટ છે જ એવી દલીલો હવે કરે છે ને બુદ્ધિથી એ લોકો શોધી દે છે બધી દલીલો. મારે ઘરે ઉતરી નથી એટલે મેં એના વિશે કઈ વિચાર કર્યો નથી. પણ એ જૂનું અસ્તિત્વ માત્ર હોતું નથી, જેમ અહીં આ ઇલેક્ટ્રિસિટી છે તે પેલી મૂળ ઇલેક્ટ્રિસિટી જૂની નથી, પણ એ લાગે છે કે આપણી યાદ જૂની એમ આપણને લાગે છે. એવી રીતે પેલા મહાત્માઓ લય થઈ ગયા છે મહાતત્વમાં અને ત્યારે અસ્તિત્વ એમનું છે નહીં, તેમ છતાં એમનું અસ્તિત્વ આપણને લાગે છે એ આપણા પોતાની ભાવનાને લીધે બાકી નથી એવું મને રાજ્યનું છે. કારણ કે મારા ગુરુ મહારાજ કહેતા મને ઘણી વાર કે બેટા મેં હું, જો મેં હું તો મેં હું, પીછે મેં વૈસા નહીં હોગા, પીછે મેરા સ્વરૂપ અલગ હો જાયગા, પીછે કોઈ મેરે કો નહીં પહેચાનેગા, મેરે કોઈ નહીં બોલાયેગા, કોઈ નહીં પોકાર પાડેગા, તો મેરા સ્વરૂપ કહાં રહેગા, કહાં કોઈ જગા પર નહીં રહેને વાલા હૈ. ભજન મને કહે કે તું જયારે પોકાર પાડીશ ત્યારે હાજર થઈ જા, હું તારા પર આવી છું એમ મને કહ્યું એને. બાકી તો અમે સામે કહે છે કે અમારી હાજરી હવે નથી, હાજરી નથી, અને મારે તો શું જરૂર પડે તો હું પોકાર પાડો, પણ એક બે વાર એવી જરૂર મારે પડેલી શંકરની વેળાએ, તો પણ શંકર ગરીબ નો શંકર છું પૈસાનું જ હોય, ગરીબ ને પૈસા સિવાય બીજું સંકટ હોય નહીં, એવી સંકટ પડે નહીં કઈ 1200-1300 રૂપિયાની. તો એટલા બધા તો મારે મન તો 10-10 રૂપિયા કહેવાય, એ રૂપિયા લાવવા ક્યાંથી એટલા, જેમ જીરે કોણ આપણને. તો પછી ગુરુ મારે ત્યારે પ્રાર્થના કરી હતી કે પ્રભુ અવસર એવો છે, સાબડું જાય એવો છે, અને પૈસા તો છે નહીં, આટલા બધા પૈસા લાવવા ક્યાં, તો ધીરે કોણ બને. બધા પ્રયત્ન કર્યા પછી તમને પ્રાર્થના કરું તમે તો હયાત નથી, પણ મને કહ્યું હતું કે હું હયાત થઈ તારા માટે, એટલે મને વિશ્વાસ છે કે તમે હયાત થશો જ. પછી બહુ રડતા રડતા પ્રાર્થના મેં કરે જીવની, પછી હાજર થયેલા. મને કહે દીકરા ઘરે શું કરો, તું તારે માથે સમર્થ ધણી છે નહીં, તને ખબર નથી? એ તો ખબર છે મને. ત્યાર પછી ખબર હોય તો રડવાની જરૂર છે આપણે? રડવાની જરૂર નહીં આપણે. એ સમર્થ ધણી હોય એટલે એને કહી દેવાનું કે આ તારે કામ કરવાનું છે. મને તો હુકમ થયો, મારાથી ના થાય, મારાથી તેવું નહીં કહેવાય. તો વિનંતી કરવી, પ્રાર્થના કરવી, એ તો થાય કે ના થાય? કહીએ થાય કે વિનંતી કરીએ, પ્રાર્થના કરીએ, વારંવાર પોકાર પાડીએ, રડવું પડવું નહીં, એ બરાબર નહીં એમ મને કહે. પછી ગયા કેટલા 150 થઈ થયા કે 1400 કેટલા થઈ થયા? મેં કહ્યું 1300 જોઈએ છે. 1300 રૂપિયા કાઢી નાખે એમને. મને કદાચ તારે જરૂર પડે તો આ 100 વધારે છે એમ કે 1400 રૂપિયા છે બાકી છે ને ગયા. હું તો અચરજ હાથમાં 1400 રૂપિયા રાતનો વખત ઘેર જવું, હું તો ભગવાનનું નામ લેતો હતો, ઘેર ગયો રૂપિયા લઈને. મારી બાંધે ઘડી 12 રૂપિયા દે, મારે ઘરે રાત રીતે લાવ્યો, બધા ચોરી લાવ્યો. મેં કહું ચોરી તો નથી લાવ્યો, છોરી ને એટલે મારે ગુરુ મારી આપ્યા. હવે તારે ગુરુ મારા રૂપિયા આપતા છે આવા, તો સમજે કરે કોઈ ત્યાંથી ભાઈબંધ ત્યાંથી તો ઉછીના પૈસા ને જઈએ. પાછા રૂપિયા હાથે કામ છે કે આ બીજા બધા હાથે કામ છે? રૂપિયા હાથે તો લયા, એને રીતે બધું કામ પાછું. મતલબ એની પાછળનો કહેવાનો મારો મતલબ એ છે કે આવા તું લડ થઈ જાય છે તો પણ પેલા પેલા જે એના ભક્ત છે, જે એના રિલેશન્સ છે, જેની સાથે એની દિલ છે, તેવા લોકો જયારે એને પોકાર પાડે છે અને ખરેખર એ પોકાર જયારે હોય છે ત્યારે 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 ક્યાં તો પ્રત્યક્ષ હાજર થાય છે, ક્યાં તો સૂક્ષ્મ હાજરીથી એનું કામ બતાવે છે. બે રીતે મેં જીવનમાં કિસ્સા અનુભવ્યા, બેવ રીતે જીવનમાં કિસ્સા. એક જીવનમાં તો મેં તમને કહ્યું તો મને મારતા હતા, બીજા બધાને મારતા હતા ને મને મારતા બંધ થઈ ગયેલા. ને બીજો જ કિસ્સો એવો જીવનમાં થયેલો, મને જેલમાં ઈસાપુર જેલમાં હતો અને મને બધા ઝાડા થઈ જાય ને શું કે ડાયરિયા થઈ ગયેલો. ડાયરિયા થઈ ગયેલો વારંવાર ઝાડા જવું પડે ને આને તેને. તે અમારા લોકો એમાં ડોક્ટરનો વિચાર દોષ ગણતો. અમારા લોકો ઘણા વાર મેચ કાઢેલા, તે લોકો સાચું માને જ નહીં પહેલા તો. ડાક્ટરો ખોટું જ માને, કારણ કે અમારા લોકોએ બધું કર્યું લાવવું એટલે આવી ઇમ્પ્રેશન એ લોકો પર પડી ગયેલી. મને મને તો દાખલ કર્યો, હું સાહેબ મને બહુ પંચાયત પડે છે અને આ દુઃખ થાય છે ને ડાયરિયા થયો છે, ખંભક જૂઠ છે. સાહેબ ઘરથી વાત કહેશો તો હું અપવાસ પર જઈશ, કહીશ નહીં કંઈ કહીશ. અમારી પાસે જેલમાં એક જ સાધન, વિરોધ કરવાનું. ખબર નહીં કાયદો તો શું એ બહુ સમજી જશે, આટલા બધા છે. હું ભલે સાહેબ તમારી મરજી જેવી ને, કારણ કે મારી વાત સાચી છે કે મને આ રોગ ડાયરિયાનો છે અને તમે જે રીતે પુરવાર કરો એટલે પુરવાર કરી શકો એમ છો. પછી બીજે દિવસ મેં ખાધું નહીં, જયારે ખાય નહીં કેદી ત્યારે એને જેલર ને સુપ્રિન્ટેન્ડન્ટ બધાને રિપોર્ટ કરવો પડે કાયદા પ્રમાણે. રિપોર્ટ કર્યો એને ત્રીજે દિવસ, એટલે સુપ્રિન્ટેન્ડન્ટ આવ્યા. મેં નમસ્કાર કર્યા, બહુ બહુ વિવેકથી અંગ્રેજી મેં એની સાથે વાત કરી. સાહેબ આ સ્થિતિ માણસ કેદી શું કરી શકે? એ બિચારો ગુલામ છે, એને કોઈ સ્વતંત્રતા નથી. બીજી કઈ રીતે એને જે રોગ થયો છે એની સાબિતી કરી બતાવે? સ્વતંત્રતા મને તમે સ્વતંત્ર આપો નહીં તો પુનામાં જવું અને ત્યાં તમને ખાતરી કરી આપ આ રોગ છે. પછી આનાથી બીજું હું શું કહી શકું? તે જયારે તમે માનો ને ત્યારે મારી પાસે અત્યાર બીજું શું ન ખાવું એ જ અત્યાર આ ધ્યાનમાં મારી પાસે અત્યાર બીજું. કારણ કે ખરી વસ્તુને પણ જયારે તમે માનો નહીં એટલે મને કહે કે તમારી વાત ભાઈ સાચી છે ભલે, પણ તમારે લોકો એટલા બધા ઢોંગી છું અને એટલું બધું આવું ખોટું ચલાવ્યું છે કે અમે પહેલા માનતા પહેલા બહુ વિચાર કરીએ છીએ. આ મારી માનસિક સ્થિતિ હું સમજો વાત એની કેવી સાચી છે. મેં કહ્યું હું આપની વાત સાચી છે પણ મારી વાતમાં કોઈ ઢોંગ નથી, કોઈ વાતની એ નથી, મારી વાત તદ્દન સાચી છે. પણ પરીક્ષા શું બે દિવસથી થઈ જ રહી છે. ડાક્ટર હતો પેલો તો કહ્યું એમ સર વાત એની તો સાચી છે, ખોટી છે. બે દિવસથી હું જોઉં છું સર એને મોકલી આપો આપણે અહીં શું કરા છે ઊંચો છે એને મોકલી આપો મોટી હોસ્પિટલમાં મોકલી આપો ગામમાં મોટી હોસ્પિટલમાં મોકલી આપો. એટલે ત્યાં પણ જે મોકલી આપવાનું થયું તે મારા ગુરુ મહારાજ પ્રાર્થના લઈ જતું બીજી રાતે મને બહુ હેરાન થયો હતો. એટલો બધો હેરાન થયો કે આ જળ જેવા લોકો આ તો માનશે નહીં આ તો આ જળ અને આ સોપન ધ્યાન આ બધા લોકો આ કેદી નું પ્રિઝનર નું તો કોઈ દારૂ માનશે જ નહીં. તો આ તો હમણાં ઉપાય તો ભગવાન જ છે. હવે એ આપણને માર્ગમાં છૂટો કરી આપે તો થાય, બાકી તો થાય એવું નથી એવું છે. પ્રાર્થના કયા જ કરી અને પછી સવારે ત્યાંથી છુટકારો કર્યો. પેલી હોસ્પિટલમાં લઈ ગયા કે આટલું બધું થઈ ગયું આ દર્દીને ત્યાં સુધી તમે લાવ્યા નહીં, કેવા માણસો તમે તો સાહેબ શું કરીએ આવા લોકો જૂઠું બોલે છે. એટલે અમે થોડીક વાર રાહ જોઈએ છીએ અને રાહ જોતામાં આનું વધી ગયો, માફ કરજો. એટલે મને જાણવું તો શિવ શરી લાશ થઈ ગયું એવું જાણવા તો નહીં જ મટે. એટલે હું મારા ગુરુ મહારાજે પ્રાર્થના કર્યા કરું કે પ્રભુ આ જીવનમાં ત્યાં જન્મ આપ્યો, હજુ કેટલા કામ કરવાના છે, ત્યાં કરોડ રૂપિયાનો મને હુકમ આપ્યો છે, ત્યાં હજુ કંઈ થયા નથી મારા. અને હું તો આમાં પડ્યો ત્યાં હુકમ આપ્યો કે તું જા આ લડતમાં જા, તે લડતમાં દેશની ભક્તિ ને લીધે નહીં પણ તારી સાધના કેટલી કેળવાઈ એ તને ખબર પડશે. પોલીસોના દંડોના મારકા એક એક ઇંચ ત્યાંથી કસવાનું નહીં. ત્યાં ને ત્યાં ઉભા રહીને ભગવાનનું નામ લેતા લેતા તું મારખા એટલે તને અભય કેટલો કહેવાયેલો છે. એ વખતે જો તને ડર લાગે તો માનજે કે આપણો ખોટા છે. જો ડર ના લાગે ને ઉભો હોય તો ભગવાનનું નામ લેતા લેતા માર ખાઈશ તો હું રાજી થઈશ કે તારો અભય બરોબર કહેવાયેલો છે. તે સાત આઠ વાર એવા પ્રયોગો થયેલા મારા માર ખાવા.